પ્રકૃતિ વૃત્તિનું ઉત્થાન કરાવે, પ્રકૃતિ પાપ કરાવે. આ ત્રણ ગુણો પ્રકૃતિના, સત્વ, રજસ અને તમસ. તો કહ્યું છે કે પુરુષે વિજય મેળવવો હોય તો પ્રકૃતિ ઉપર મેળવવો. એટલે જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા શાસ્ત્રોમાં કહ્યું છે, પણ બુદ્ધિજીવીઓને આ સિવાય કાંઈ દેખાતું જ નથી. બસ આમ કેમ કીધું, સ્ત્રીઓને આમ કેમ કીધું, હવે તારે શું કામ છે? તું જો કામ કર, બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો તને બરાબર સમજાયું છે. અહીંયા કોઈ જગ્યાએ એને એ શાસ્ત્રોએ શક્તિનું સ્વરૂપ કોણે આપ્યું? એ જ્ઞાનીઓ આપ્યું કે કોઈ અજ્ઞાની મૂઢપણે આપ્યું? જે શાસ્ત્રનો આપણે ગાથા કાઢીને વિરોધ કરીએ છીએ, એ લખનાર જે પુરુષો છે, એ સ્ત્રીનું આખું શક્તિ સ્વરૂપ કોણે આપ્યું, કોણે લખ્યું અને આટલો મહિમા કોણે ગાયો? તો એમાં કઈ પ્રશ્ન નથી. તીર્થંકરની માતા છે, આ બધા વ્યવહારિક સ્વરૂપ છે. પણ જ્યાં માતૃત્વનું સ્વરૂપ આવે, મરુદેવા માતાનું આવે, ત્રિશલાનું આવે, તો એ સ્વરૂપની અંદર એ જ જ્ઞાનીઓએ કંઈ ક્યાંય અસાતના લખી છે કેમ, એવું વાક્ય મળ્યું ક્યાંય તમને? તો એક વાક્યને પકડી લેવું અને એકાંતે વિચારણા કરવી એ તત્વ પામવાની દ્રષ્ટિ નથી. જેને તત્વ પામવું છે એની પાસેનો ગુણ તો વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય પણ. આ ચાર ગુણો અત્યંત આવશ્યક પરમ કૃપાળુ દેવે તત્વ પામવા માટે કહ્યા. એટલે તત્વની દ્રષ્ટિ જોઈએ. તત્વની દ્રષ્ટિ હોય તો જ વસ્તુનો ખ્યાલ આવે, કારણ કે જગત એકાંતથી ચાલતું નથી. જીવ છે એ, હું કહું કે એકાંતે હું આત્મા એકલો છું, તો એકલો ચાલી શકતો નથી. વ્યવહાર વિના તો આ જીવન સંભવિત નથી. તો વ્યવહાર છે તો વ્યવહારની વાસ્તવિકતાઓ છે, અને વાસ્તવિકતાઓ છે તો એમાં રહીને જીવે એનું આત્મકલ્યાણ સાધવાનું છે. તો એની અંદર એના વધારેમાં વધારે જોખમ છે એ કયા? તો કે ભાઈ, પોતાનું શરીર છે, એની અંદરની ઇન્દ્રિયો છે, એમાં પાંચ ઇન્દ્રિયો છે, તો સૌથી વધારે જોખમ છે ને? તો કે ભાઈ, સ્પર્શ ઇન્દ્રિય. એટલે સૌથી વધારે મુનિને પણ કહ્યું છે. મુનિને બાકીનું તો કાંઈ છે નહીં. બીજી ઇન્દ્રિયોના વિષયનો વ્યાપાર મુનિઓનો તો હોતો નથી, પણ છતાં પણ એ લપેટાય અથવા તો પોતાની સાધનાથી પતિત થાય તો કઈ ઇન્દ્રિયોનો વિષય એને આવીને ડગાવી દે? સ્પર્શેન્દ્રિય. તો એટલા માટે થઈને એને દુષ્કર કીધું છે, ભીષ્મવ્રત કહ્યું છે, વગેરે વગેરે. તો ત્યાં કોઈ સ્ત્રીઓ પ્રત્યે લખવાનું કે કોઈ સમાજશાસ્ત્ર લખવા નથી બેઠા બધા. એને એના જેટલી તો એકતા કે સર્વ આત્મા સિદ્ધ સમજે, આ આત્મા માટે બધાને આત્મા ગણ્યા છે. જ્ઞાનીઓને તો જીવ માત્રમાં અભેદ દ્રષ્ટિ છે. અભેદ દ્રષ્ટિ એટલે પુરુષ, સ્ત્રી, વાણિયો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, આવા એકેય ભેદ, એકેન્દ્રિય, પંચેન્દ્રિય કે નરક ગતિ કે મનુષ્ય ગતિ, એક પણ ભેદ જ્ઞાનીઓએ ગણ્યા છે આત્મા બાબતમાં. જ્યાં જ્યાં એમણે ઉપદેશ કર્યો છે આત્માની મુક્તિનો, આત્માના કલ્યાણનો, આત્માના મંગલનો, ત્યારે એણે એક પણ જીવના ભેદને લક્ષમાં લીધા છે? તો આટલી બધી સમાનતા તો જે વાત કરે છે ને સ્ત્રી પુરુષની, એનામાં નથી. એની દ્રષ્ટિ આટલી વિશાળ થઈ શકતી નથી. એ તો ક્યાંક ને ક્યાંક અટકે. આ બધું ટૂંકું ચિંતન જેને કહીને સુપર ફ્લુઅર્સ, બુદ્ધિના ઉપલા સ્તરનું ચિંતન છે, એ આ બધા સમાજશાસ્ત્રીઓનું, સામાજિક લેખકોનું અને બધા ભાષણખોરો જેને કહીને કે જેને આવી નાની નાની વાતો કરી અને લોકોને મજા આવે જરા ઉશ્કેરવામાં કે આવી માને આમ કેમ કીધી. અરે એને માને આમ કીધી એટલે એને તો આત્મા જ ગણ્યો, જેને કીધી માં ગણી છે. અને આત્માને તો એને સિદ્ધ સમાન ગણ્યો છે, સર્વ જીવ છે સિદ્ધ સમ. તો સ્ત્રીઓ આવે કે ના આવે? બધા જ આવે. તો જ્ઞાનીની દ્રષ્ટિ જે છે એની અપેક્ષા સમજવી જોઈએ. અપેક્ષા અને સંદર્ભ એ ભૂલીને કોઈ વાતનો વિચાર કરવા બેસીએ તો ક્યાંય સરવાળો આપણો મળે ખોટો જ આવે. એટલે જ્ઞાનીઓએ પહેલા કહ્યું છે કે જે જીવને તત્વનો અભ્યાસ કરવો છે એનામાં આ ગુણ ન આવે ને ત્યાં સુધી એ તત્વના અભ્યાસને યોગ્ય નથી, પાત્ર જ નથી. કારણ કે સમજ માટેની ભૂમિકા એની પાસે નથી. એકાંતિક ભૂમિકાથી તત્વનું હાર્દ પકડી ન શકે. જેમ જગતગુરુ શંકરાચાર્યજી લખ્યું, તર્ક હો કેમ પ્રતિષ્ઠિત હો, અહીંયા તર્કનું શું કામ છે? કારણ કે તર્કથી તત્વ પામી શકાતું નથી. એ એમના છેલ્લા વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં લઈ ચલ્લે. એટલો જબરજસ્ત તર્કનો મહારથી બધાને તર્ક દ્વારા માત કરી દીધા, છતાં એણે છેલ્લે અનુભવ એ થયો કે આ તર્કની વાત બધી વ્યર્થ છે. તત્વ પામવું હશે તો તર્કથી નહીં પામી શકાય, એને પણ એક મર્યાદા આવીને ઊભી રહે. એમ અહીંયા પણ આપણે જ્યારે વિચારીએ, અને આ આખું આપણે જે અત્યારે ગ્રંથ ચાલે છે એ છે આગમ ગ્રંથનો સાર. 45 આગમ, એમાં સ્થાનકવાસીના આવી ગયા, દિગંબરના આવી ગયા, તેરાપંથીના આવી ગયા. એ બધા આચાર્યોએ સાથે મળીને જૈન ધર્મના જે સર્વમાન્ય તત્વ છે એનું અહીંયા વિભાગીકરણ કરી અને 300 વિદ્વાન પુરુષોનો જે સાર છે એના અભ્યાસનો, અને 7 મુનિઓએ આ સંકલના કરી છે, અને એની લખનાર એટલે જે દિગંબર જિનેન્દ્ર વર્ણી, એક જબરજસ્ત જેને શાસ્ત્ર ઉપરનો અધિકાર એ, અને પ્રેરણા કરનાર વિનોબાજી જેને સર્વધર્મ પ્રત્યે સમદ્રષ્ટિ. તો એ ઉપલક્ષ્યની અંદર મહાવીરને સાચા સમજવા માટે એવા 700 શ્લોક ત્યાં શોધી કાઢ્યા છે આગમમાંથી, કે જે બધાને માન્ય છે. આગમ માન્ય ન હોય પણ એનો ગાથા માન્ય. એ કદાચ કોઈ સ્થાનકવાસી એમ કે ઉત્તરાધ્યાયની છે અમે નથી માનતા, તો તું ન માનતો તારા ઘરે આ ગાથા છે એ સનાતન સત્ય છે, એવી ગાથાઓ અહીંયા છે. સમજવા માટે કે જૈન દર્શન વિતરાગ દર્શન એના જ્ઞાનીઓએ તત્વનું સ્વરૂપ કેવી રીતે પ્રકાશ્યું છે, અને જુદા જુદા વિભાગ આવે છે. એમાં અત્યારે આપણો વિભાગ ચાલે છે એ ધર્મસૂત્રનો ચાલે છે. ધર્મસૂત્ર એટલે તત્વ અને વ્યવહારનો સમન્વય. ધર્મ છે એ એક પ્રકારનો વ્યવહારિક જીવન સાધના છે જીવનની. એની અંદર 10 ગુણની વાત ચાલે છે, 10 લક્ષણ. 10 લક્ષણી ધર્મ એ મુનિઓ માટે અને આરાધકો માટે મૂક્યો છે, પરંતુ દરેકને પોતપોતાની મર્યાદા છે. પણ જ્યારે એ દસે 10 લક્ષણની અંદર એક લક્ષણની અંદર જ્યાં વિશેષતા આવે, દાખલા તરીકે બ્રહ્મચર્યની આવે, તો કેટલી બધી મુશ્કેલી પડે. ક્યાં પડે? તો કે મુનિ જીવનની અંદર આ એક મોટું એનું ભયસ્થાન છે. એટલે એને લગતા આ જે શ્લોક છે એને હજી બાકીના છે એ પણ એને લગતા જ છે. તો પહેલો જે શ્લોક કીધો છે એ શું કીધું છે? ગાથા અમે બ્રાહ્મણ કહીએ છીએ. આપણે તરત જ વાત આવે કે બ્રાહ્મણનું જે ઉલ્લેખ ઉત્તરાધીન સૂત્રમાં છે અને બ્રાહ્મણનો જે ઉલ્લેખ કલ્પસૂત્રમાં છે, બેમાં અપેક્ષા જુદી ખરી કે નહીં? મહાવીરના ગર્ભધારણની જે કથા આવતી હોય તેમાં જે કંઈ મહાવીરની વાત હોય એ સામાજિક અપેક્ષાએ એનું અર્થ મૂલ્ય હોય, અને અહીંયા જે આવે બ્રાહ્મણનું અર્થઘટન એ કઈ અપેક્ષાએ થાય? તત્વની અપેક્ષા. બ્રહ્મચર્ય, બ્રહ્મમાં જે ચરે છે એટલે ભ્રમણ કરે છે, આત્માની અંદર જ જેની રમણતા છે એ ભ્રમણ છે. આવી વ્યાખ્યાઓ દરેક વખતે દરેક શાસ્ત્રમાં જ્ઞાનીઓએ એને એક શબ્દને પકડી એને વ્યાખ્યા આપી છે કે અમે આને વ્યાખ્યા આને બ્રાહ્મણ કહીએ છીએ, આને ક્ષત્રિય કહીએ છીએ, આને વૈશ્ય કહીએ છીએ, આને શુદ્ર કહીએ છીએ. તો એવી રીતે જુદી જુદી અહીંયા કઈ વાત મૂકી છે કે વાત મૂકવી છે બ્રહ્મચર્યની. તો બ્રહ્મચર્યની અંદર જે રત છે કેવો, તો ઉપમા આપી છે. કમળનો જન્મ શેમાં થાય? કમળનું પોષણ શેનાથી થાય? અને કમળનું જીવન શેમાં રહે? પાણીની વચ્ચે રહેવા છતાં. એ કમળપત્ર એ પાણીથી લેપાતું નથી. એમ જીવનો જન્મ શેમાંથી થાય? તો જીવજન જન્મ તો માતાની કુખમાંથી થાય. એનું પોષણ થાય એ પણ સમાજના માતૃત્વ ધર્મ, નારી ધર્મ, નર ધર્મ આ બધાની અંદર જ એનું પોષણ થાય છે. સંસારની અંદર, અને જીવે છે પણ. અને છતાં એ જ સંયોગોમાંથી જેની ઉત્પત્તિ છે, ઉત્પત્તિ તો ન કહેવાય એટલા માટે કે આત્મા ઉત્પન્ન થતો નથી, પણ જે પર્યાયનું ધારણ કરવું, શરીરની ઉત્પત્તિ છે જ્યાંથી, છતાં એ શરીરની લિપ્તતા નથી. વિષયો શેના છે? શરીરના છે, છતાં એમાં લિપ્તતા નથી. તો ઉદાહરણ સરસમાં સરસ શોધીને આપ્યું કે જેથી કરીને જીવને આ વાત સમજાય કે કમળની અંદર આ પ્રકારની જે વિશેષતા છે, એવું જ આ જે વ્યક્તિ કામભોગોની વચ્ચે રહેતી હોવા છતાં, કામભોગ જેના શરીરની ઉત્પત્તિ છે, કામભોગ જેના શરીરનું પાલન પોષણ છે, અને કામભોગ જેના શરીરનો નિવાસ છે, અને છતાં પણ એનાથી એ ન્યારો છે, એ ભીંજાતો નથી. કમળપત્રને છાંટા ઉડે કે નહીં પાણીના? એના ઉપર પાણી પડે કે ન પડે? પડે, પણ શું થાય? ટકે. ભગવાને કહ્યું કે કમળપત્ર ઉપર પડેલું જળનું બિંદુ એ સેજ વાયુનો ઝકોરો આવતા ખરી પડે. એ કમળ સાથે લેપાયેલું નથી. અહીંયા બ્લોટિંગ પેપર હોય તો પછી વાયુનો ઝકોરો આવે તો એ પાણી નીકળે ક્યાંથી? પેપર સાથે, કમળની સાથે. આવો બ્રાહ્મણ એટલે બ્રહ્મમાં જેની ચર્યા છે એટલી ઉત્કૃષ્ટ અવસ્થા હતી. શાસ્ત્રમાં એવા એવા ઉદાહરણો આવે, વિજય શેઠ અને વિજયા શેઠાણી શું બન્યું?
એનું બધું જ કામ કરો, એ બધી જ ભૂખને મટાડવા માટે છે. ખાવાનું પીરસાયા પછી જે અંદરમાં, કારણ કે જ્ઞાન એમ કે છે કે જો આવું કરીને ખાઈશ ને તો તારી ભૂખ શાંત થશે, નહીં તો નહીં થાય. આ કામ કોણ કરે છે? અંદરનું જ્ઞાન કરે છે. એટલે જ્ઞાનના આધારે બધી ક્રિયા
કે ભારે કરી. હવે શુદ્ધમાં તો પોતાનો વારો આવશે. એટલી વિમાસણ એને, અને એ જે શાસ્ત્રોએ કથા લખી છે અને એની અંદર જે મનોમંથન રહેતું છે, અને એને શેઠને શેઠાણીને સમજાવવા માટે બહુ મોટી મુશ્કેલી થઈ ગઈ કે આને હવે મારે કેવું કેવી રીતે, નહીં તો આઘાત લાગશે. જીવનના બધા સપના, કોઈ કન્યા પોતાના પતિ ગ્રહે આવે છે પિયર છોડીને, તો એની સામે એની પ્રેરણા બળ કયું હોય છે? સંસારના કામભોગ સિવાય શું ખાવાનો બાપના ઘરે મળે છે? આંખનો વિષય તો ત્યાંય થાય, કાનનો વિષય પિયરમાં થાય, નાકનો વિષય પિયરમાં થાય, અને જીભનો વિષય પણ પિયરમાં પોષી શકાય. વાંધો ક્યાં આવે? એ જે પોતાનું ઘર માનીને પછી આખો સંસાર, જીવનની દિશા બદલાઈ જાય છે. એટલો બધો ટર્નિંગ પોઈન્ટ છે જીવનની અંદર કે 25-28 વર્ષ સુધી જે ઘરે રહ્યું એ ઘરને રામ રામ કરીને આ નીકળી ગયા હતા, અને સાસરે જવાનો અંદરમાં આનંદ હોય તો એ કેટલું સુખ છે એ વિચાર કરે છે શેઠ, કે હવે આ અહીંયા આવી છે આને કેવી રીતે રાખવા. એ આખું મનોમંથનની અંદર એ આખું સમજાવે છે, અને બંને જણા વચ્ચે સમજૂતી થાય છે. કોઈ વાંધો નહીં, જે કંઈ બન્યું છે એ આપણા કોઈ ભાગ્યના આધીન થયું છે. હવે આપણે બંને સાધક તરીકે રહેવાનું છે, અને જગતને ખબર ન પડે, જગતને ખબર ન પડે, કુટુંબની અંદર ખબર ન પડે. સમાજની વ્યવસ્થા તો એવી કે મૂકી દે બીજેની છૂટા જડા, આ ભાઈ પુરુષમાં નથી અને આ ભાઈને સંતાન થાય એમ નથી, વાત પતી ગઈ, મૂકી દો કોર્ટમાં એક મેડિકલ સર્ટિફિકેટ. અરે કેવી માનતા જુઓ, જીવનભર નિભાવે છે, અને પછી જ્યારે ખબર પડે છે ત્યારે આચાર્યો પણ એની પ્રશંસા કરે છે કે ધન્ય છે વિજય શેઠ અને વિજયા શેઠાણી, આ તમારા ગ્રહસ્થ ધર્મને. ધર્મ કયો કીધો? ગ્રહસ્થ ધર્મ, સાધુ ધર્મ નથી, દીક્ષા નથી લીધી, તમારા ગ્રસ્ત ધર્મને ઉજાડ્યો છે. તો આ કમળની જેમ તમે રહ્યા, રહ્યા ક્યાં? કમળની જેમ રહ્યા. બેય જુદા આશ્રમ ન કર્યા, વસ્તુ સ્થિતિને સમજવા માટે બહુ ચિંતન જોઈએ, ઘણું કરવું પડે કે કઈ અપેક્ષાએ આવી આવી ઘટના બની હશે. સુદર્શન શેઠની શું ઘટના બની? એણે ક્યાં બ્રહ્મચર્ય વ્રત લીધું હતું, પણ છતાં શ્રેણીકની રાણીને એની સાથે ભોગ ભોગવવાની ઈચ્છા થઈ, અને ભોગ ભોગવવા માટે રાજાની રાણી એને બધી જ અનુકૂળતા કરી આપે, છતાં સુદર્શન શેઠ એમાંથી ચલિત થતા. કૃપાળુ દેવે તો કેટલું એના માટે લખ્યું છે, એક એક નાનો પત્ર 3 લીટીનો, પણ આપણને એમ થાય કે આ પુરુષે એ કેટલી વાત એને કરી છે. સુદર્શન શેઠે કહ્યું કે મહારાણીને કે ક્ષમા કરજો, હું પુરુષમાં. કૃપાળુદેવ લખે છે કે એ વખતે કદાચ એવો સંયોગ બન્યો હોત રાણી સાથેના ભોગનો, તો પણ સુદર્શન શેઠ એને ભોગવી શકત નહીં. સુદર્શન શેઠને તો દીકરાઓ હતા, એ રાણીને પછી ખબર પડી, એટલે તો સૂર્યે ચડાવ્યું આડ મૂકીને. પણ કે છે એટલો બધોનો આત્મા પોતાના બ્રહ્મચર્ય વ્રતની અંદર સ્થિત હતો કે જે ચોથું વ્રત શ્રાવકનું છે, સ્વદારા સંતોષ, પોતાની સ્ત્રી સિવાય અન્યત્ર ક્યાંય પણ વિકારની દ્રષ્ટિ નહીં, એટલું જ નહીં પણ ગમે તેવા પ્રકારના પ્રલોભનકારી લાલચના આવા બધા પ્રસંગો ઉત્પન્ન થાય એ ભોગ માટે તો પણ ચલતા નથી, ચલિત થતા નહીં, વૃત્તિ વિકાર પણ પામતી નથી. એમ કૃપાળુ દેવે લખ્યું કે એ સમયે કદાચ સુદર્શન શેઠે રાણી સાથે ભોગ કર્યો હોત તો પણ એ કરી શકત, એટલી ઉત્કૃષ્ટ સ્થિતિ એમની બ્રહ્મચર્યની તે સમયની હતી. અનેક અનેક વાતો જ્યારે આ કથાઓ જ્યારે જાણીએ અને એની અંદર આ વિશેષતાઓ મૂકી છે બધી, કે એક ગ્રહસ્થી છે અને એક સંસારમાં પ્રવેશ કરે છે અને એક મુનિપણાની અંદર સ્થૂલીભદ્ર છે, પોતાની પ્રેમિકાને ત્યાં 12 વર્ષ જેણે ગયેલા છે ત્યાં ચાતુર્માસ કરવા જાય છે, સંયમની આરાધના ત્યાં કરવી છે. દુષ્કર 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 સંસારના પરિભ્રમણની અંદર, અને આ જીવને કઈ કઈ ઇન્દ્રિયાના વિષયનો વિશેષ પરિચય છે? સ્પર્શેન્દ્રિય. કેમ? અનાદિકાળથી એનો અનંત કાળ ગયો, એમાં 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય કે 5 ઇન્દ્રિયનો કાળ તો ઘણો જ અલ્પ. અનંતો કાળ છે એમાં 1 ઇન્દ્રિય, એ 1 ઇન્દ્રિય એ સ્પર્શેન્દ્રિય.
સાહેબ, નિગુણમાંથી નીકળી એટલે બાકી પેલી ઇન્દ્રિય એ જ મળે ને?
એ જ મળે.
એટલે ત્યાંથી ચાલુ થાય તો છેક અંશ સુધી
આટલો એનો કાળ છે, આટલો એનો અનુભવ છે, આટલી એની તાદાત્મ્યતા છે. આની અંદર એણે જે વિજય મેળવો એટલે અહીંયા કહે છે ઓહો, આમાંથી જ ભલે જન્મે છતાં આનાથી જ પર, જેમાંથી શરીરનો જન્મ છે એ જ એનાથી જ એ શરીરનું પર રહે છે. શરીર એટલે 5 ઇન્દ્રિયોનો સમૂહ, 5 ઇન્દ્રિયોનો વાસનાનો પિંડ છે. આ શરીર શું છે? એ કઈ જુદું છે ઇન્દ્રિયોની વાસનાથી? શરીર છે વાસનાનો પિંડ છે, ઇટ્સ એ બંડલ ઓફ વોન્ટ્સ. ઇકોનોમિક્સની અંદર એક ડેફિનેશન આવે છે, પણ એને ડેફિનેશન એમ કીધું કે મેન ઇઝ ધ બંડલ ઓફ વોન્ટ્સ. આ પશ્ચિમ હિયર બોડી ઇઝ ધ બંડલ ઓફ વોન્ટ્સ, નોટ મેન. મેન ઇઝ ડિવાઇન. એને તૃષ્ણા વાસનાથી એ તો પર છે, થઈ શકે છે. 110ની ગાથાની અંદર જો આખું અને એની અંદર સૂત્ર છેલ્લું કયું આપ્યું છે કે જેના આધાર ઉપર બધું છે? લોભ. આખું વાક્ય ફરીથી વાંચો બરોબર ને મનુભાઈ. લોભ એ કેન્દ્રમાં છે, જેનો લોભ ગયો બધું જવાનું. લોભ ગયો એની તૃષ્ણા જાય, તૃષ્ણા જાય એનો મોહ જાય, અને મોહ જાય એનું. આ બધા જીવને મોહ કેમ થાય છે? તો આગળ આવ્યું હતું કુકડી અને ઈંડાનું ઉદાહરણ. કે મોહ ને તૃષ્ણા, તૃષ્ણાથી મોહ, મને મોહથી તૃષ્ણા. પણ જેણે મોહ ને તૃષ્ણાનું ચક્કર છે, જે કોણ પહેલું ને કોણ બીજું એવો નિર્ણય કોઈ દિવસ કરવો નહીં, પણ એ બંને ભાવોને શાશ્વત ગણવા, એની અંદર જેણે તૃષ્ણાને મારી નાખી, લોભ, તૃષ્ણા ઉત્પન્ન કરનાર જેને લોભ છોડી દીધો. લોભ એટલે એક પણ પરમાણુ પ્રત્યે એને નથી સુખ બુદ્ધિ, નથી હિત બુદ્ધિ, નથી એની માલિકીપણાની બુદ્ધિ, નથી ભોગ બુદ્ધિ, કશું જ નહીં. લોભ પર પદાર્થ પ્રત્યે થાય. જગતનું એક પણ પરમાણુ મારે જોઈતું નથી, મારા કામનું નથી, મને ઉપયોગી નથી, મને ઉપકારી નથી, મને બંધનરૂપ છે. જગતના એક પણ પરમાણુ માત્રનો સંગ, આવી ભાવ જેને દ્રઢ કર્યો, હવે એને મોહ સેના ઉપર થાય? મોહ થવા માટે તૃષ્ણા જોઈએ કોઈ પદાર્થ ઉપર, પણ છે જ નહીં. લોભ નથી, વાત પૂરી થઈ ગઈ. એટલે કહ્યું કે ભાઈ ક્રોધ છે એ પ્રીતિનો નાશ કરે, માન છે એ સરળતાનો નાશ કરે, નમ્રતાનો નાશ કરે, માયા સરળતાનો નાશ કરે, લોભ બધા ગુણોનો નાશ કરે. પાપનો બાપ કીધો, લોભને પાપનો બાપ કીધો. કે એ લોભ નામનો કસાય એવો છે, એટલો છુપો છે, એટલો છુપો છે. એ લોભ અનેક વસ્તુ ઉપર હોય, એમ ભૌતિક પદાર્થ ઉપર એમ નહીં, પોતાની મોટાઈનો મોહ ખરો કેમ, એ પણ લોભ. મારું નામ જરા બધાને બધા આગળ આવે, આ લોભ છે. સંસ્કાર પૂજાવાના લોભ છે, મનાવાના લોભ છે, મોટાઈનો લોભ છે. નહીં, પેલા આ લોભ છે એની પૂર્તિ માટે થઈને પછી મોહ થાય છે, કેમ કે પછી એને પરમાં જવું પડે. પરમાં જવું પડે તો પરની સાથે મોહ કરે તો આખી એની લોભ સંતોષાય. તો પ્રશ્ન એ આવે છે કે આવી સૂક્ષ્મ વાસનાઓ જેને કીધી, તરતમ જોગે રે, તરતમ વાસના છે, લોભનું સ્વરૂપ છે. કઈક હજુ મારે જોઈએ છે, પછી બધી આખી કસાઈની પરંપરા ઉભી થાય. પોતે પરિપૂર્ણ છે એક એ શ્રદ્ધા જો હોય કે હું પરિપૂર્ણ છું, તો હવે મારે શું જરૂર છે? કાંઈ જરૂર નથી તો મોહ ક્યાં કરવો? મોહને માટે કોઈ આલંબન જ નથી, મોહને માટે કોઈ અધિષ્ઠાન રહેતું નથી. તો ઘણાને આપણે કહીએ કે સંતોષ જેને હોય એટલે કે મોહનો અભાવ, લોભનો અભાવ. સંતોષ એટલે લોભનો અભાવ. કંઈ ન જોતું એને તમે કેવી રીતે પટાવી શકો, મનાવી શકો, તમારામાં ભેળવી શકો, તમારા ચેલા બનાવી શકો, જેને કંઈ નથી જોઈતું. પણ જીવની અંદર માન કસાય જબરજસ્ત પડ્યો છે. હવે સમજે છે કે આને જો મોટાઈ તો ખપે, બીજું કાંઈ નથી જોતું, ચીજ વસ્તુની ના પાડે છે, પણ જરા એનું બહુમાન કરીને હાર પહેરાવી દેશું તો હારી જશે. તો તરત કહેવાનો આ અસદગુરુને દ્રઢ કરે નિજ માન આદી. બીજું જે અવગુણ છે મોટામાં મોટો મનુષ્ય ગતિમાં, આ બીજે લાગુ નથી પડતો. મનુષ્ય ગતિમાં તારા તું નિર્મોહી હો તો પણ તને પાડવા માટેનું એક સ્થાન ઊભું જ છે માન. ગમે તેવો સાધુ થયો, સર્વસંગ પરિત્યાગ કર્યો, આચાર્ય થયો, સદગુરુ થયો, સત્પુરુષ થયો, તને પાડવા માટેનું એક સ્થાન છે માન કસાય. ગમે ત્યારે જાગૃત મનુષ્ય ગતિમાં છે એ છે, એટલે એને કારણે થઈને એ ગમે ત્યાં પાછો દોડશે. તો એવી એવી જગતમાં માન ન હોત તો મોક્ષ હોત. તો કયો આડો પડદો લીધો? એક જ ગુણ કસાઈનો કીધો કૃપાળુ દેવે, માન કસાઈનો જ કીધો. એક માન કસાઈ નડે. ભલભલા ત્યાગી, તપસ્વીઓ, ધ્યાનીઓ, યોગીઓ, આ બધાની અંદર એની પોતાની વાસના, અને સામે આવનારની વાસના, આ બે ભેગી થઈ ગઈ. એ બે ભેગી થઈ ગઈ એટલે સામ્રાજ્ય મોહનું થયું. એ મોહનું સામ્રાજ્યની અંદર આ બધું ચાલે. જેને કશું જ જોયતું, અમે જેલમાં હતા, સાબરમતી જેલમાં, આ ઇન્દિરા ગાંધીના કારણે. એની અંદર દરેકે પોતાનો અનુભવ કહેવાનો, અને પોતાને જે લાગતું હોય કે ભાઈ મારી ધરપકડ શું કામ કરી, મને જેલમાં શું કામ લઈ આવ્યા. કેમ કે સૌ પોતે સમજે ને, હું તો હાવ નિર્દોષ, રૂડો રૂપાળો ડાયો, મારો કાંઈ વાંક નહીં, અપરાધ નહીં, દોષ નહીં, એમ કહેવાનું. એમાં એક થાનનો છોકરો હતો, લગભગ 20-21 વર્ષનો, હજી લગ્ન થયા 6 મહિના થયા. એને ઊભો કર્યો, એ કે તું, તને શું લાગે છે બોલ જો, કે તને અહીંયા શું કામ લાવ્યા હશે, તે તો કંઈ કર્યું નથી, તારી કોઈ બીજી પોલિટિકલ કેરિયર નથી. એણે એક સરસ વાત કરી કે એવું હતું ને કે એક મોરચો નીકળ્યો હતો, એ મોરચામાં હું તો જતો હતો મારા કામ ધંધે, પણ મને જરા જોશ આવી ગયું એટલે મેં ઝંડો હાથમાં લઈ અને આગળ ચાલ્યો. પછી જ્યાં સભા થઈને એટલે ત્યાં મને બેસાડીને એ મોરચામાં મારું સન્માન કર્યું, 2 રૂપિયાના ફૂલનો હાર પહેર્યો, એમાં હું આમ અત્યારે જેલમાં બેઠો. 2 રૂપિયાના ફૂલનો હાર મેં પહેર્યો, જો મેં ન પહેર્યો અત્યારે, પણ મને એમ થયું કે નાના ભલે સન્માન કરે, કરવા દો. આ પૂજાવાની, આ મનાવાની કામના, આખું ચરિત્ર રણાઈ જાય છે. મોટાઈની ભાવના, અહમ ભાવ, બસ નામના, પ્રસિદ્ધિ, પ્રચાર, આ બધું એક પ્રસિદ્ધિની ભાવના. એટલે જ્ઞાનીઓએ તત્વના રૂપની અંદર કીધું કે પુત્રેષણા છોડવી સહેલી છે. 3 એષણાઓ જીવનમાં હોય દીકરાઓની, વંશ વેલો બસ. બીજી વિત્તેષણા, ધનની માટે થઈને બહુ જ જીવનમાં હોય કે પૈસો મળે તો બધું છે. તો પુત્રેષણા છોડી શકાય, વિત્તેષણા છોડી શકાય, પણ લોકેષણા, લોકો મને બસ મારી વાહવા કરે ને, મારી પૂજા કરે ને, મારો સત્કાર કરે ને, સન્માન કરે ને, મોટો ગણે ને, મારી પ્રસિદ્ધિ ચારે બાજુ વર્લ્ડ વાઈડ છવાઈ જાઉં ને, હું જ્યાં જાઉં ત્યાં બસ આપણા જ ગુણગાન ગવાતા હોય અને બધા દોડી દોડીને આપણી પાસે આવે, આવી પણ એક અંદરની કામના બળબડતી હોય છે. આ લોકેષણા એ સાધુઓથી છૂટે નહીં, સર્વસંગ પરિત્યાગ કર્યો હોય જેને. પુત્રેષણા છોડી, લોકેષણા આપણે વિત્તેષણા છોડી, એ લોકેષણા છોડી શકે. સાધુ પણ લોકેષણા છોડી શકતા નથી. આ બધા જ સંપ્રદાય, આ ગણ ગચ્છ સંઘાડા, આ બધા વચનની જે અત્યારે સ્પર્ધા છે એનું કારણ શું? લોકેષણા. એક એક આચાર્ય અને બીજા આચાર્ય બધાની વચ્ચે કેવું યુદ્ધ જામ્યું છે લોકેષણાનું. કોણ આગળ ને કોના વધારે અનુયાયી ને કોના વધારે ને, અમારા ચતુર્માસમાં શું થયું ને, અમારા અપાસરામાં શું થયું ને, અને પછી બધા શ્રાવકોને પણ હા, આપણો વટ રાખવો જોઈએ. આપણું જ કોઈને શાસન નહીં પડી છે. કોઈ કહે છે કે વિતરાજ શાસન અને પરમાત્મા મહાવીરના શાસનની ધજાનું શું, આ તારી ધજા ચડાવી છે. કેમેરા એ જ, કેમેરામાં આવે, કાલ છાપામાં આવે કે નહીં, પ્રેસ નોટ આવે કે નહીં, તમે કોઈનો પરિચય હોય તો એને ગોતે, આનું આમ કરે તેમ કરે, ચારે બાજુ એના આખા જે કઈ બળતરાશી નહીં હોય પ્રસિદ્ધિ સિવાય. તપ કર્યું હોય તો આવે કે બરોબર થયું, પાછું આવ્યું પેપરમાં આવી ગયું, આ ફોટા આવી ગયા, બધે જણાવી દીધું, આ કર્યું તે કર્યું, આત્મા ક્યાંય ભૂલાઈ ગયો, કશું જ નથી રહેતું. આ લોકેષણા એ મોટામાં મોટું ભય સ્થાન છે, લોભ. આ લોકેષણાનો, પુત્રેષણાનો લોભ, વિતેષણાનો લોભ, એ લોભથી મોહ આખો ચાલે છે. હવે મોહ ન જાય ત્યાં સુધી સંસાર ક્યાંથી જવાનો હતો? એટલે આનંદગંજીને કેવું પડ્યું કે તરતમ જોગે રે, તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. હે પ્રભુ, આ કાળમાં અમારી પાસે જ્ઞાનીઓ છે, ઉપદેશકો છે, વિદ્વાનો છે, પણ કેવા છે? જેવો એને જોગ મળ્યો છે એવી એની વાસના છે. બહુ સારો જોગ મળ્યો છે, તેની વાસના ઘણી મોટી છે. હવે એનો બોધ અમારી પાસે છે, અને નિર્ગ્રંથના માર્ગની અંદર તો નિર્વાસિત બોધ જોઈએ. વાસિત બોધ તો ચાલે નહીં. જેને પોતાનું અહમ જોડીને બોધ હોય એ બોધ તો વાસિત બોધ થયો, આવો વાસિત બોધ પરિણામ આપી શકે નહીં. કારણ કે વાસિત બોધની અંદર જેની સાથે વાત કરે એના પ્રત્યે પણ એના અનુબંધ હોય છે. આ મારા, આ બીજા, આ નવો કોણ આવ્યો, આ આમ કોણ છે, એ બોલતા બોલતા જ લેખાજોખા કરી લઈએ. એક કલાકના પ્રવચનમાં આ વાસના એની ચાલુ જોઈ એટલે મારા તારાના ભેદ પણ ઊભા થઈ જાય. કોણ ક્યાં હતું, કોણે શું લખાવ્યું, કોણે શું કર્યું, આ બધામાં શું નહીં તો સર્વસંગ પરિત્યાગવાળાને આ વ્યવહાર કે આ વહીવટને શું કામ છે. છતાં એમ કે પછી અમે શાસનના, કયું શાસન? 111 આપણે 9 જોયું, એ બ્રહ્મ એટલે આત્મા, દેહ અને પરની આસક્તિથી મુક્ત મુનિ બ્રહ્મને અર્થે જે આચરણ કરે તેને બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યની સાદામાં સાદી વ્યાખ્યા. હવે એની અંદર એટલી બધી વ્યાખ્યા આત્મલક્ષી છે કે એમાં શરીરના કોઈ ભોગનો કંઈ સંબંધ આવતો જ નથી. દેહ અને પરની આસક્તિ તો બધું જ ગયું, બધું જ ગયું. હવે જે આચરણ કરે એ શેને અર્થે કરે? કેવળ આત્મા, એટલે એને કહેવાય બ્રહ્મચર્ય. 112 બ્રહ્મચર્ય ભાવની વાત કરી છે ત્યાં. બ્રહ્મચર્ય ભાવ, આ સ્થૂલભદ્રના ઉદાહરણમાં આપણને આ ભાવ સમજી શકાય છે. અને આવો ભાવ ઇલાચી કુમારે જોયો, મુનિમાં જોયો. પોતે એક સુંદરીના મોહની ખાતર આ વર્ષોથી નટ તરીકે ફરે છે, નટડીના મોહને કારણે. અને ઉપરથી એને માચડા ઉપરથી જોયું કે મુનિને એક સ્ત્રી, સુંદર સ્ત્રી બોરાવી રહી છે, પણ મુનિ આંખ પણ ઊંચી કરતા. આ એને જોયું અને એ જોઈને એને થયું કે ઓહો હો, આવી સુંદરતા સામે હોવા છતાં આ મુનિની દ્રષ્ટિ પણ ઉપર થતી અને એને પોતાને બોધ થયો. આ બ્રહ્મચર્ય ભાવ એનામાં. આ બધી સમગ્રતામાં વિચાર કરો, પૂર્વના સંસ્કાર હોય, આ જન્મની આરાધના હોય, એક એકનો નકાર ન કરવો. પછી હું કહું કે આ પૂર્વના સંસ્કાર એટલે તમને એમ થાય કે તો બાકીના બધા હોય જ ને વાસના વાળા, આપણે ક્યાં પૂર્વના સંસ્કાર હતા? આવું કોઈ દિનો વિચાર, કોઈ સાધુ થયો એ તો એને પૂર્વના સંસ્કાર. અરે બધું સંસ્કારથી જ હાલે, પોતે કંઈ કરે કે નહીં? પુરુષાર્થ જેને કહીએ, પુરુષાર્થ ક્યાં આવે? વર્તમાનમાં પુરુષાર્થ. અને પૂર્વના કૃપાળુ દેવે તો એક સરસ શબ્દ પ્રયોગ વાક્ય લખ્યું છે, અત્યારે તો મને યાદ નથી આવતું, કે પૂર્વ કર્મ નથી એમ માનીને સર્વ ધર્મ આરાધ્ય જવો અને પછી કર્મ ન રહે તો જોઈ લેવું. તો ભૂમિકા કઈ સાધકની? પૂર્વ કર્મ નથી એ ભૂમિકા, પુરુષાર્થની ભૂમિકા. તો પુરુષાર્થની ખરી ભૂમિકા ક્યારે આવે? હું એમ કહું કે મારા કર્મ જ છે, મારા સંસારથી ક્યારે છૂટાય? આ તો બધું પૂર્વ કર્મ છે. તો એ જીવ પૂર્વ કર્મના આધાર ઉપર ક્યારે છૂટી ન શકે. માટે 5 સમવાય કીધા. એક સમવાય કીધો જીવનું ભવિતવ્ય, સ્વભાવ. સ્વભાવ પછી કા, પછી ભવિતવ્યતા, પછી પૂર્વ કર્મ, અને પછી પુરુષાર્થ. અને કૃપાળુ દેવે ઉપદેશ સાહેબે કીધું પુરુષાર્થમાં આ બધું સમાઈ ગયું. હવે દાખલા તરીકે આપણે કહીએ પૂર્વ કર્મ, તો કે સાહેબ એનું પૂર્વ કર્મ હોય તો કાળનો પાઈકો હોય ત્યાં સુધી તેનો કઈ ન થાય ને? કાળનો પાઈકો હોય, કાળની વાત કરી બાકી ગયો તો કે ભવિતવ્ય તો ન હોય, તો એ તો ન હોય ત્યાં સુધી તે બીજાડો રખડવાનો જ છે ને. આ બધા બાનાબાજીમાં કે બચાવબાજીમાં ક્યાંય પડવું નહીં. એટલે કૃપાળુ દેવે કહ્યું કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે. કોઈ પણ પ્રકારના આવા નિમિત્તના જે વસ્તુ આપણા વશમાં નથી, પૂર્વ કર્મ આપણા વશમાં, કાળ આપણા વશમાં, નિયતિ આપણે જાણતા નથી. જ્ઞાની જાણે છે, જ્ઞાનીના જ્ઞાનમાં છે, પણ એનો આધાર આપણે નહીં લઈ શકીએ. એકમાત્ર આવી ગયું બે, પોતાનો સ્વભાવ અને પોતાનો પુરુષાર્થ. તો સ્વભાવમાં આપણને કઈ ઓળખાણ આપી કે તને આત્મા તરફ રુચિ છે, ધર્મ તરફ રુચિ છે, દેવગુરુ તરફ રુચિ છે, તો એ બતાવે છે કે તારો જીવ ભવ્ય છે. આ બતાવ્યું કે કેટલાક એવા લક્ષણો છે કે જે ભવ્ય જીવના લક્ષણ છે, કે એને ધર્મ પ્રત્યેનો હવે થાક નથી, ધર્મકરણીમાં ધર્મ પ્રત્યેનો દ્વેષ નથી, અને એને એક અભયનો ભાવ આવી ગયો છે કે હું તો અમર છું, મને કોઈ મારી શકે એવું તો છે જ નહીં. આ એક સામાન્ય ત્રણ ગુણો આપ્યા આનંદગંજી મહારાજે સંભવનાથ સ્વામીના સ્તવન. આ ભવ્ય જીવ છે, તો હું ભવ્ય છું કે અભવ્ય? તો હું ભવ્ય છું. અને પછી મારા માટે બાકી શું રહ્યું? ઓલા ત્રણ નહીં, પુરુષાર્થ રહ્યું. પૂર્વકર્મ હોય તો ભલે, નથી એમ માનીને ચાલ. પછી નિયતિ, જે થવાનું હશે તે થશે, અને કાળ, પાકવું હશે ત્યારે પાકે. પણ કાળ ક્યારે પાકે? પુરુષાર્થ કરે ત્યારે. ભવિતવ્યતા ક્યારે થાય? પુરુષાર્થ કરે ત્યારે. પુરુષાર્થ ક્યારે થાય? જેથી નક્કી કરે ત્યારથી થાય. એના એના મુહૂર્ત જોવાના નો, એને ન કે મારે પુરુષાર્થ કરવો છે. હું જોશીને પૂછવા જાઉં છું કે કયા દિવસથી પ્રારંભ શરૂ કરવો. મને એમ થાય છે કે રોજ મંત્ર જાપ કરવા જો, પણ કેદી છે શરૂ કરવા. આ ઇતર ધર્મમાં વયો ગયો કે કેદી જ કરું તો ઓલા ગણી દે, ગુરુવાર હારો છે, પણ ત્યાં સુધીમાં તો અનંત કર્મ બાંધી નાખશે. તો અહીંયા બ્રહ્મચર્યનો ભાવ સાચેલો. અહીંયા ઉદાહરણ આપ્યું છે અગ્નિ સમીપના લાખના ઘોડાનું. તો જો મુનિ એના સંયમનો પણ નાશ થાય, કેવો સંયમ? જો બ્રહ્મચર્ય ભાવથી રહિત હોય તો. જો એના સંયમની અંદર જો બ્રહ્મચર્ય ભાવથી એ સંયમ ભાષિત થયો ન હોય, તો એ સ્ત્રીની સાથે નિકટ સહવાસથી પણ એનો સંયમનો નાશ થાય છે. આ ભયસ્થાન બતાવ્યું છે કે જેમ લાખને અને અગ્નિને મેળ નથી, એમ વિજાતીય સંબંધની અંદર જો એની પાસે બ્રહ્મચર્ય ભાવની મૂડી નથી, તો એ જીવ ગમે ત્યારે પતનને કારણ. જેની પાસે સંસ્કાર બળ નથી, જેમ આપણે કહીએ છીએ કે કોઈ એજ્યુકેશનમાં શું વાંધો, વાત તો શરૂ કરે, પણ ભાઈ જીવનનું બળ જો ન હોય તો એ બધા કેવા સ્થાન છે? ભય સ્થાન છે. મીણ અને અગ્નિ, ઘી અને અગ્નિને સાથે રાખવો અને પછી તર્ક લડાવો, તો તર્ક ત્યાં કામ આવતું નથી. ઘી કહેશે મારે પીગળવું જ નથી. તો એવું તર્ક ત્યાં આવતો નથી, ત્યાં તર્ક નિરૂપાય થઈ જાય છે. લોજિક ઇઝ નો સ્ટેન્ડ. એટલે જ્ઞાનીએ શાશ્વત માર્ગ મૂક્યો છે. એટલે કે છે એ રીતે તો સંયમનો પણ નાશ થાય, રહી સહી સંસ્કારોની મૂડી છે એ પણ તું ગુમાવી દઈશ. સાધક સાધિકાને સરસ વાત મૂકે છે કે એક જો પહેલી સૌથી જગતની સર્વ પ્રકારની મોહાશક્તિમાં મોટી મોહાશક્તિ કઈ? વિશ્વાસ. એ કહે છે કે જો આ પાર કરી દીધી તો બધું પછી વધુ સરળ. ક્યાં કીધું કૃપાળુ દેવે? એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. એક નાના દોહરાની અંદર કહી દીધું, એક વિષયને જીતતા. સાહેબ વિષયો તો અનંત છે, ભલે રહ્યા, તું એકને જીતી લે, તું રાજાને જીતી લે, એટલે એનું દળ, એના અધિકારી, એની પ્રજા, એનું રાજ, એ બધું તને આવી જવા. એમ આ બધું તો એના ગુલામ છે, બાકીનો સંસાર બધો વિષયાશક્તિનું ફળ છે. જો વિષયાશક્તિ જીતાઈ ગઈ તો બાકીની બધી મોહાશક્તિ જીતાઈ જાય. એ વાત અહીંયા મૂકી છે કે મહાસાગર પાર કરી જઈશ તો નદીઓ તો અંદર સમાઈ ગઈ છે, આવી ગઈ. સરસ વાત મૂકી છે. અને 115ની અંદર વિચારની દિશા આપી છે કે જેટલું અમે સ્ત્રીઓ માટે કીધું છે એટલું જ પુરુષ માટે લાગુ પડે છે. આમાં જો વરી દ્રષ્ટિકોણ એમ રાખશો આમાં સ્ત્રીઓની મહાનતા બતાવી કે પુરુષને સ્ત્રીઓથી જેટલો ભય છે એટલો સ્ત્રીઓને પુરુષથી ભય નથી. એટલે વારસમાં પુરુષને ટોકા છે કે જોજે સ્ત્રીની પડખે ચડી. ત્યારે સ્ત્રી તો કહે છે અમે રમાયેલા છે તમને, તમે શું કરવાના હતા અમને. અને એને માટે જે ઉદાહરણ છે દેવો આવ્યા મા સતી અનસુયાનું ચારિત્રનું શીલનું પરીક્ષણ કરવા. શું કર્યું? ત્રણેય ઘોડિયામાં નાખી દીધા. આ નારી શક્તિ છે. આપણા શાસ્ત્રોની અંદર આ બધા કથાનક કીધા છે, આપણે લઈ આવેલા છીએ. વધારે પુરુષનું ને એટલા માટે કીધું છે કે આ વધારે ને વધારે ભ્રષ્ટા થાય એવું છે. કારણ કે આને પુરુષનો અહમ જોડાયેલો, નારીની પાસે સમર્પણ જોડાયેલું છે. એના સમર્પણમાં એના સતીત્વની શ્રદ્ધા છે. એ ગમે તે કામ વાસના લઈને આવે, રાવણ ગમે તેવો સમર્થ હતો, તાકાત છે સીતાની નજીક જાય નો જઈશ. તો ત્યાં માનતા મૂકી છે કે સ્ત્રીનો ઉલ્લેખ તો એક જ વાર કર્યો તો બસ છે, કરવાની પણ જરૂર. આ તો કોક એવી હશે સ્ત્રી એટલે કરવો પડ્યો. લખવું પડે કોક સુરપણખા હોય તો. બને કારણ કે એ જે એ વાત છે, આખી પ્રોસેસ છે એની માસ્ટર છે. યોનિની અંદર બાળકને દેહ ને શરીરને જન્મ આપનાર અને નવ નવ મહિના ગર્ભમાં રાખનાર છે એ નો એની વાસનામાં આવે. એના બ્લડના સંસ્કારમાં છે કે આ વાત ત્યાજ્ય છે, એ ફસાય નહીં. એમાં પુરુષ ફસાય. એટલે વારંવાર શાસ્ત્રની અંદર આવે તો પુરુષને માટે ટપકા આવે, સ્ત્રીને માટે ન આવે. કારણ કે દેવાને પાત્ર નથી, કહેવાય જ નહીં, એ તો એનું અપમાન કહેવાય. પણ અત્યારે આપણે બધા એમ માને કે અમારું અપમાન છે. અમારું કેમ વધારે ન આવ્યું? સમજણ ન આવ્યું તો બીજું શું થાય? ચાલો બીજો વિશેષ કોઈ પ્રશ્ન.